તારીખ 13/2/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન. પ્રશ્ન 286 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 228.
આત્મામાં રાગ થાય છે, છતાં રાગ થતો નથી આત્માને, આત્માને રાગ નથી એમ કહેવામાં આવે છે. રાગ આત્માનો નથી એમ કહેવાય છે. એ વિશે સમયસારના દ્રષ્ટિકોણમાં, સમયસારમાં સ્વભાવ દર્શન કરાવવા માટે રાગથી વિભક્ત આત્મા બતાવો છે, અને છે પણ મૂળ સ્વરૂપ તો વિભક્ત છે. રાગ જ્યાં થાય છે ત્યાં ત્રિકાળી સ્વરૂપ નથી, ત્રિકાળી સ્વરૂપ છે ત્યાં રાગ થતો નથી. એટલે ત્રિકાળી સ્વરૂપ એ જ પોતે છે એવો અનુભવ હોય, એને પોતામાં રાખે એવો અનુભવ હોય, કેમકે ત્યાં તો રાગ થતો નથી. એ રીતે વિધિ પણ બતાવી છે અને સ્વરૂપ પણ બતાવ્યું છે. અહીંયા તો પ્રશ્ન ઉઠાવ્યો છે, આત્મામાં રાગ થાય છે એટલે જીવ રાગ કરે છે, તે મૂળ સ્વરૂપને લક્ષમાં નથી રહેતા, તો પછી થતો નથી એમ કેમ કહેવાય છે, કેમ કહેવામાં આવે છે? સમાધાન, આત્મા તો શાશ્વત પોતાના સ્વભાવ રૂપે છે. જો પણ એવો સ્વભાવ છે એમાં અને એને રાગ નથી થતો, સ્વભાવમાં રાગ નથી અને સ્વભાવને પણ રાગ નથી. એ તો શાશ્વત પોતાના સ્વભાવ સ્વરૂપે છે, અને રાગ તો વિભાવ છે. સ્વભાવમાં વિભાવ નથી, વિભાવમાં સ્વભાવ નથી, તેથી તેમાં રાગ ક્યાંથી હોય? આત્મા તો શાશ્વત સ્વભાવ સ્વરૂપે છે, મૂળ સ્વરૂપે, રાગ વિભાવ સ્વરૂપે છે, તો એમાં રાગ ક્યાંથી હોય? એટલે એવા દ્રવ્યમાં, એટલે દ્રવ્ય સ્વભાવમાં રાગ નથી, દ્રવ્ય સ્વભાવમાં રાગ નથી. અને એ દ્રવ્ય અપેક્ષા, એ સ્વભાવ અપેક્ષા એ રાગ નથી, તે બોલવા માત્ર નથી પણ રાગ મારા સ્વભાવમાં ખરેખર નથી. બોલવા માત્ર નથી એટલે શું? કહેવા માત્ર નથી, સ્વરૂપનું ગ્રહણ કરીને, સ્વરૂપને એમ જોવાનું છે જે રાગ રહિત છે એને રાગ રહિત જ જોવાનો છે, એમ પોતાના સ્વરૂપ સંબંધિત, સ્વરૂપ પ્રત્યયી પુરુષાર્થ સહિત એ વાત છે. કહેવા માત્ર નથી, બોલવા માત્ર નથી, આત્માને રાગ નથી, આત્મામાં રાગ નથી, કહેવાનો વિષય નથી, બોલવા માત્ર નથી. જ્યારે એવો વિચાર, વિકલ્પ કે કથન પોતે કરે ત્યારે તદયોગ્ય પુરુષાર્થ હોવો ઘટે એમ કહેવું છે, તો તે આત્માને રાગ નથી એ વાતની યથાર્થતા રહે છે, નહીતર એ વિષયની એ વાતની યથાર્થતા નથી રહેતી. એમ પોતાનું એવું સ્વરૂપ છે, અને પોતાનું સ્વરૂપ છે એથી વિરુદ્ધ અવલંબન રાખે એને રાગ નથી, એમ કે એ વાતને તો મેળ જ ક્યાં રહ્યો, એ વાતનો મેળ ક્યાં રહ્યો? તો વિરુદ્ધ થઈ ગયો. બોલવા માત્ર નો અર્થ શું થયો? કે હું પણ બીજામાં રાખ્યો છે, અથવા રાગમાં પણ રાખ્યું છે. રાગમાં હું પણ વેદતો જાય, અનુભવતો જાય, અને મારામાં રાગ નથી એમ કહેતો જાય. આત્મા કઈ મેળ છે નથી, પણ એનાથી ભિન્ન પડવાના પુરુષાર્થથી રાગ નથી એમ કે, અથવા એનો પુરુષાર્થ કરવા અર્થે કે, તો યથાર્થ છે. અને કારણ ભિન્ન પડે કે તો પણ યથાર્થ છે, એ સમ્યક છે. ભિન્ન પડે તો સમ્યક છે. એટલે એમ કે છે કે તે બોલવા માત્ર નથી. કેમ બેનશ્રી ખુલ્લા સોપરે કે આ સમયસારની વાત સાંભળીને ઘણા એમ બોલવા માંડે છે, ઘણા એમ બોલવા માંડે છે. તનમૂળ ખાય રાતમાં ખાઈ શકતો નથી, ખાવાનો ભાવ કર્યો એમ શું? શિયાળામાં લસણ ડુંગળી લીલા આવે ને, ઉગે એટલે લીલા આવે, લીલા એટલે એને પૂંછડી કાપેલી ન હોય, એના પાંદડા કાપેલા ન હોય. મોકશું ભાઈ થેલીમાં લઈને જતા હશે તો બારોલા પાંદડા બાર લાંબા પાંદડા હોય એને તો, એટલે પાંદડા બાર જોયા એટલે બીજામાં મોકશું સામા મળ્યા. વાત કરવા ઉભા રહ્યા, વાત કરે કે દ્રવ્યગુણ પર્યાયની વાત કરે, ધ્યાન ગયું. તમે ભાઈ શું લીધું છે થેલીમાં? લીલું લસણ છે, શિયાળો છે ને, ઠંડી પડે છે, લીલું લસણ ઘીની અંદર પકડાવીને ખાવ તો બહુ સારું છે તબિયતમાં. આપણે ગંદમૂળ તો ન ખવાય. તો કે તમે કઈ સમજ્યા જ નથી અત્યાર સુધી, શું કે છે ખાવા વાળા કે તમે અત્યાર સુધી કઈ સમજ્યા જ નથી. સીધું ઉપદેશ જ થઈ જાય. આત્મા ખાઈ શકતો જ નથી ને, એમ ન હોય. એટલે બેનશ્રીને પણ એ ખ્યાલ છે કે આત્માને રાગ નથી. રાગ તો એવો હોય કે વાત મૂકી દે, ઘરમાં ઘરવાળાને કાંઈક થાય ત્યાં હું ત્યાં નીચે થઈ ગયા, બીપી વધી જતું હોય, બહેરાની તબિયત બગડે તો ભાઈ સાહેબનું બીપી વધી જાય. અને આત્માને રાગ નથી, આત્માને રાગ નથી, આત્મા રાગ રહી છે. હજી તો પરબ્રહ્મમાં પકડ આટલી હોય, આત્માને રાગ નથી. બધું બોલવાની વાત થઈ ગઈ. બુદ્ધે પણ ટીકા કરતા કે અહીંની વાત સાંભળીને પોતાની ભાષામાં બોલે, અહીંની વાત સાંભળીને બધા ઘણા બોલકા થઈ જાય છે. કે બોલકા થઈ જાય છે એટલે શું? કે બોલે કાંઈ અને પરિણમે કાંઈ, કાંઈ પોતે જોવે નહીં કે મારો શું પરિણમ છે, હું શું બોલું છું, એનું કાંઈ મેળ ન જોવે. હા, શુદ્ધ પર્યાય કેવળ જ્ઞાનથી ભિન્ન છું. અને બેડા છોકરાની વાત આવે ત્યારે ઠેકાણું રહીએ નહીં મગજનું, પરિણામનું કોઈ ઠેકાણું નહીં, એટલું મારાપણું કરે. લગ્ન આવે ત્યાં પરિણામ ઉલ્લાસિત થઈ જાય કુટુંબમાં પરિવારમાં, અને કેવળ જ્ઞાનની પર્યાયથી ભિન્ન છે. એવી રીતે બોલવા માત્ર વાત થઈ જાય છે એટલે એમ કે છે કે તે બોલવા માત્ર નથી, પણ રાગ મારા સ્વભાવમાં ખરેખર નથી એમ પોતાના સ્વરૂપને અવલંબીને કે અવલંબવાનો પુરુષાર્થ સહિત એ વાત હોવી જોઈએ, એમનેમ નહીં હોવી જોઈએ. નિશ્ચય સ્વરૂપની કોઈ પણ વાત પુરુષાર્થ વિના નહીં હોવી જોઈએ, આ નિયમ છે એનો, એ વાતનો આ નિયમ છે. નેત્ર કલ્પિત થઈ જશે, કલ્પના થઈ જશે, તમને શુષ્કતા આવી જશે, એને શુષ્ક અધ્યાત્મ કહે છે. શું કહે છે એને? શુષ્ક અધ્યાત્મ, અથવા તે અધ્યાત્મનો વ્યામોહ છે. કલ્પના છે એ શું છે? અધ્યાત્મનો વ્યામોહ છે. જે અધ્યાત્મ મોહનો ક્ષય કરી નાખે એ જ અધ્યાત્મના વિષયમાં જીવ વ્યામોહ કરે પછી ક્યાંથી છૂટશે? પછી તો એને કઈ કોઈ સાધન જ નહીં રહે, મોહ છોડવાનું કોઈ સાધન જ નહીં રહે. મારા મૂળ સ્વરૂપમાં રાગ નથી, હું તો જેમ છું તેમ અનાદિ અનંત જ્ઞાયક સ્વરૂપ છું, એમ જ્ઞાનમાં લઈને વાત છે. જ્ઞાનમાં સ્વરૂપ જ ન હોય અને એમને બોલ્યા કરે કે વિકલ્પ કર્યા કરે, એ તો કલ્પના માત્ર છે, વ્યામો છે, બીજું કઈ નથી. પણ પર્યાયમાં રાગ છે, તેનાથી દૂર કેમ થાવ? પર્યાયમાં રાગ છે, જેને મારામાં રાગ નથી એને પણ જ્ઞાનમાં તો છે કે પર્યાયમાં રાગ છે. માટે એવા રાગથી દૂર કેમ થાવ પ્રશ્ન ઉઠાવ્યો કે પુરુષાર્થ કરવું, મારે પુરુષાર્થ કરવાનો પર્યાયમાં રાગ છે, એ પર્યાયમાં રાગ માટે એનો પુરુષાર્થ કરવાનો રહે છે. સ્વરૂપમાં રાગ નથી, સ્વરૂપમાં રાગ નથી એમ સ્વરૂપના અવલંબનના પુરુષાર્થ દ્વારા પર્યાયમાં રાગ છે એ મટાડવાનો પુરુષાર્થ કરવાનો રહે છે. એમ આખી વાત તો એમ છે, અડધી પકડી અને કલ્પના કરે કે રટણ કરે એનો તો કોઈ અર્થ નથી, ગંધે રસ્તે ચડી જાય. અને એ વિચારવું જોઈએ કે એક જ વાતમાંથી સવળું કેવી રીતે અને અવળું કેવી રીતે થાય, સવળું થાય તો કઈ રીતે થાય, અવળું થાય તો કઈ રીતે થાય, એમ બે પડખા વિચારી લેવા જોઈએ ને, પછી પોતે પોતાનું પરિણમનને એની સાથે મીંઢવે. શું કે હું અવળામાં છું કે હું સવળામાં છું, તો રસ્તો બરાબર સુધે. પણ એમને માકે રાખે ગાડી, સાંભળ્યું એટલે વાંચ્યું એટલે કલ્પના કરે જાય, અને જે જ્ઞાનમાં તો વસ્તુ આવે નહીં એનો પુરુષાર્થ હોય નહીં, જ્ઞાન સિવાય તો પુરુષાર્થ હોય નહીં, એવી રીતે કામ આવે. હા, વિપરીત ઓર અવિપરીત, એક હી બાત હૈ કે મેં ભગવાન હું, ભગવાન હું, ભગવાન બનના નહીં હૈ લિખા હૈ, आगरा में अपने स्वरूप में तो ऐसा ही है कि स्वरूप तो बनाया बना बना बनाया भगवान है, उसमें बनने की क्या बात है। तो वो बात में विपरीतता कैसे है, कैसी आ जाती है और अविपरीतता कैसे रहती है, दोनों परखे से बात को समझना चाहिए और फिर अपने परिणाम को देखना चाहिए, चेक करना चाहिए कि हम कोई विपरीतता में तो नहीं है ना, ऐसी बात है। बुद्धि जीवात्मा कोई पण सिद्धांत हो, कोई पण परखानी बात हो, दरेक जगह थी विपरीतता ने अविपरीतता संभवित है। जी विपरीतता में छे के अविपरीतता में छे ने पुते बराबर बे पड़खा समझी ने चेक कर लेव। जे अविपरीतता में होय ने तो चेक करवानी जरूर होती नहीं, एने तो इतनी जागृति होय छे के ख्याल आवी जाय छे के विपरीत आम होय छे, એને વિપરીતતાનો ખ્યાલ આવે છે। વિપરીતતામાં હોય ને ખબર નથી કે વિપરીતતા શું અને અવિપરીતતા શું, અને એનો એ વિચાર પણ બહુ ભાગ તો કરતો નથી, એટલે એમને માઇલો જાય છે, આમ બને છે। स्पष्ट किया है गुरुदेव ने, तो सब बात स्पष्ट किया है, कोई उल्टे रास्ते नहीं चढ़ जाए, तो सब बात स्पष्ट किया है, ऐसा नहीं है कि सब स्पष्ट नहीं किया है। એટલે વસ્તુનું સ્વરૂપ સમજાયું કે મૂળ સ્વરૂપ આવું છે, પર્યાયમાં આ પ્રકાર છે, હવે આ પુરુષાર્થ એ તો કહ્યું બેનશ્રી કે મૂળ સ્વરૂપ છે એ તો અનાદિ અનંત શુદ્ધ જ્ઞાયક સ્વરૂપે છે, પણ પર્યાયમાં રાગ છે, એ પર્યાયમાં રાગ કેવી રીતે દૂર થાય એનો પુરુષાર્થ કરવાનો રહે છે, અને એ પુરુષાર્થ સ્વરૂપના અવલંબનનો છે, એમ છે। આમ વિચારે તો આ બે અપેક્ષામાં વિરોધ નથી, આમ વિચારે તો વિરોધ નથી, શું છે નિશ્ચયનો વિષય અને વ્યવહારનો વિષય, એમાં વિષય વિરોધ છે, શું છે વિષય વિરોધ છે, પણ પરમાર્થમાં વિરોધ નથી, પરમાર્થ બંનેમાં અવિરોધ પણે છે। રાગ તારો છે, પ્રમાણિકપણે તું તારા રાગનો સ્વીકાર કર, એમ કહેવા પાછળ પણ રાગનો નાશ કરવાનો અભિપ્રાય છે। રાગ તારો નથી, તારા મૂળ સ્વરૂપને જો, તારામાં રાગ નથી, એમ કહેવા પાછળ પણ પર્યાયના રાગનો અભાવ કરવાનો પ્રયોજન અથવા પરમાર્થ રહેલો છે। તો પરમાર્થ તો બે જગ્યાએ એક જ છે, વાત ઉલટી સુલટી દેખાય છે તો પણ પરમાર્થ તો બે જગ્યાએ એક જ છે। પ્રયોજન અવિરુદ્ધ રહે છે, એવી રીતે વિરોધનો નાશ કરનારી જીનવાણી છે, એવો ચોથો કળશી છે કે નહીં, ઉભય નય વિરોધ ધ્વંસીની સ્યાત્પદાં છે, સ્યાત્પદથી ચિહ્નિત એવી ભગવાનની વાણી છે, તે બંને નયના વિરોધનો નાશ કરનારી છે। કેવી રીતે નાશ કરે છે કે પ્રયોજનને મુખ્ય કરતા બંનેના વિરોધનો નાશ થઈ જાય છે, એમ છે। આમ વિચારે તો આ બે અપેક્ષામાં વિરોધ નથી, દ્રવ્ય અપેક્ષાએ મારામાં રાગ નથી, દ્રવ્ય અપેક્ષા એટલે મૂળ સ્વરૂપની અપેક્ષા એ મારામાં રાગ નથી, પણ એ બોલવા માત્ર નથી કહી દીધો. દ્રવ્ય અપેક્ષા એ એટલે એવી રીતે દ્રવ્યની અપેક્ષા લઈને અને બીજી બધી ઉપેક્ષા લઈને, એમ વાત છે. બીજી અપેક્ષા મારીએ અને વાણીમાં અપેક્ષા બતાવે, જો મારી અપેક્ષા સાચી કે નહીં, એમ ભાવમાં અપેક્ષા કે શું શેની છે તને? ભાવમાં પરદ્રવ્ય અને પરભાવની અપેક્ષા હોય તો દ્રવ્યની અપેક્ષા તારી રહેતી નથી. દ્રવ્યની અપેક્ષામાં તો બધાની ઉપેક્ષા થઈ જાય છે. અપેક્ષા ને ઉપેક્ષા પરસ્પર વિરુદ્ધ છે. તો દ્રવ્ય અપેક્ષા એમ કહેતા માત્ર કહેવાની વાત કે સમજવાની વાત નથી, અપેક્ષિત ભાવની વાત છે. દ્રવ્યની એમાં અપેક્ષા છે એ ભાવમાં. અને જ્યારે સ્વદ્રવ્યની અપેક્ષા હોય ત્યારે પર્યાયથી માંડીને પરદ્રવ્ય ને પરભાવની ઉપેક્ષા સહજ હોય, કેમ કે અપેક્ષામાં ઝૂકવું છે. અપેક્ષામાં ઝૂકવું છે. આપણે નથી કહેતા ભાઈ કે આ માણસ કેમ અહીંયા આટા મારે છે, કે એને કંઈક અપેક્ષા છે એટલે આવે છે. આપણી પાસે કોઈ વારંવાર આવતો હોય, વાત ભલે બીજી કરતો હોય, આવતો નતો, આવે છે, જુદી જુદી વાત કરે છે, શું કારણ છે? કે કંઈક અપેક્ષા હશે. એનું નામ એ અપેક્ષા નહીં, બોલી અપેક્ષા માત્ર અપેક્ષા નહીં, સમજવા માત્ર અપેક્ષા નહીં. અપેક્ષાનો અર્થ વિવિક્ષા પણ થાય છે, અને અપેક્ષાનો અર્થ કંઈક જોઈએ છીએ એમ પણ થાય છે. હા, વૃત્તિને દેખાડે છે, અપેક્ષિત વૃત્તિને દેખાડે છે. અપેક્ષા બે થાય છે. આ તો કહેવાની વાત છે, એટલે કથન શીખી લઈએ, કથન સમજી લઈએ અને કથન શીખી લઈએ. ભાવમાં કાંઈ આવે નહીં એમ નહીં, એમ ન ચાલે. હા, અપેક્ષા થી ઝૂકે છે જીવ. અપેક્ષા છે અંદર માં, અપેક્ષા છે એમ છે. વિવિક્ષા નો અર્થ એમ છે કે કહેવા ધારેલો વિષય. વિવિક્ષા નો અર્થ શું છે? કહેવા ધારેલો વિષય. અહીંયા આમ હું કહેવા ધારું છું એટલે આ પ્રકારની અહીંયા વિવિક્ષા છે. આપણે વિવિક્ષા 36 લીધું છે. એ વિવિક્ષાને પણ અપેક્ષા કહેવાય, અને અપેક્ષા ભાવને પણ અપેક્ષા કહેવાય. કે છે કે દ્રવ્યની અપેક્ષા એ મારામાં રાગ નથી, તો કથન માત્ર ન લેવું. ત્યાં કથન માત્ર ન લેવું. આ અપેક્ષામાં અહીંયા આમ લેવું એમ કેવી રીતે નક્કી થાય? એટલે શું છે કે અહીંયા પર્યાયની વિવિક્ષા નથી, દ્રવ્યની વિવિક્ષા છે એમ લઈ લે. શું પર્યાય? પર્યાય કહેવા નથી ધારતા, પણ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ કહેવા ધારે છે, એને પણ અપેક્ષા કહેવાય. અને હું દ્રવ્ય સ્વરૂપે છું એવો ભાવ તે પણ દ્રવ્ય અપેક્ષિત ભાવ છે. દ્રવ્ય અપેક્ષા એ મારામાં રાગ નથી. અર્થ તો બે લાગવું પડે છે, એક કથનમાં જાય છે, કહેવામાં જાય છે ને એક ભાવમાં જાય છે. દ્રઢ સ્વરૂપ જોઉં તો મારામાં રાગ નથી. જુઓ એ ભાવ કેમ કાઢ્યો ત્યાંથી, ભાવનો જોવાની વાત છે. આત્મા છે એનો મુમુક્ષુ જીવ વિચાર કરે છે, હું ત્રિકાળ છું, શુદ્ધ છું, અપરિણામી છું, બરાબર, ધ્રુવ છું. હવે એ વસ્તુ તો પોતે વર્તમાનમાં પ્રગટ છે, પછી એનો વિચાર શું કરવા કરે છે? તમે મારી સામે બેઠા છો પ્રત્યક્ષ, પછી વિચાર કરવાનો ક્યાં વાત રહી છે? હું તમને જોઉં છું, એમ જોવાની વાત છે. આમાં દ્રવ્ય સ્વરૂપ જોઉં તો મારામાં રાગ નથી, કહેવા માત્ર નથી, જોવાની વાત છે. તું જુઓ, વિઝ્યુઅલાઇઝ પણ કરવાની વાત નથી, એ તો વિચારથી આગળ વધે તો વિઝ્યુઅલાઇઝ કરે. પણ અહીં તો કહે છે કે તું જો, પ્રત્યક્ષ છે, તું પ્રત્યક્ષને પ્રત્યક્ષપણે જો ને, પરોક્ષપણે શું કરવા વિચારમાં લે છે, પ્રત્યક્ષ ને પ્રત્યક્ષપણે જો. એમ વાત છે, કામ કરવાની રીત એમ છે. કોઈ પણ સ્વરૂપની વાત આવે, ગમે તે ગુણ ભેદથી આવે, એમ વસ્તુને જોવાની છે, પોતાના સ્વરૂપને એમ જોવાનું છે. જો એમ જ છે, જોવું તે પ્રયોગ છે, વિચારવું તે પ્રયોગ નથી. જોવાથી અનુભવ આવશે, જોવા જતા અનુભવ આવશે. જોવાનો પુરુષાર્થ કરે તો અનુભવ થશે. વિચારે જ્ઞાન છે ને જોવું એ પણ જ્ઞાન જ છે, પણ જ્ઞાન જ્ઞાનમાં ફેર છે, એમ કેવું છે. જ્ઞાન જ્ઞાનમાં ફેર છે, વિચારથી અસર નથી આવતી, અને જોવાથી અસર આવે છે. વિચારમાં વિચારનો વિષય છે એનો આવિર્ભાવ નથી થતો, અને જોવાથી એનો આવિર્ભાવ થાય છે. એટલે પ્રયોગનો વિષય છે, વિચાર એ પ્રયોગનો વિષય નથી, જોવું એ પ્રયોગનો વિષય છે, પ્રેક્ટિકલ સાઈડ છે. શું છે, જ્યાં સુધી નિર્વિકલ્પ અનુભવ નથી એ પહેલા એ પોતે જોવાનો પુરુષાર્થ કરે છે, પોતાને એવો જોવે છે, અને જોતા જોતા એકાકાર થાય ત્યારે અનુભવ થાય છે. પ્રયોગ જ છે, પછી ક્યાં સવાલ છે, પ્રયોગ છે પછી અયથાર્થ ક્યાં રહ્યું, તો કહેવાની જરૂર નથી યથાર્થ છે કે નહીં, યથાર્થ જ છે. અને પ્રત્યક્ષનો કોઈ ઓલ્ટરનેટિવ નથી, પ્રત્યક્ષ કોઈ અવેજી નથી. અનુભવ પ્રકાશમાં એવી શૈલી છે, જુઓ આ જ્ઞાન, જુઓ આ જ્ઞાન તારા પ્રદેશમાંથી ઉઠે છે. જ્ઞાન ક્યાંથી ઉઠે છે? તારા પ્રદેશમાંથી ઉઠે. વિચાર કરે એમ નહી, જો તું એમ થાય છે કે નહીં એમ તું જો, અને પ્રયોગમાં આવીશ એટલે એ વિચારથી પ્રયોગમાં તું કેટલો ફેરફાર છે તને એ ભાવ ખબર પડી જશે. પરોક્ષ અને પ્રત્યક્ષતામાં ઘણો અંતર છે. કેટલું અંતર છે? ઘણો અંતર છે. વિચારમાં રાગની મુખ્યતા છે, મનની એટલે રાગની મુખ્યતા છે, અને જોવામાં જ્ઞાનની મુખ્યતા છે. હંમેશા જ્ઞાનની પ્રધાનતા કરવી છે, રાગની પ્રધાનતા ન કરવી. તો અનાદિથી રાગ પ્રધાનતામાં તો પરિણમી જ રહ્યો છે, ઉભો છે અહીંયા, તો એ ક્યાં શીખડાવે? અનાદિની રાગની પ્રધાનતા વાળી વિચારધારામાં રહીને જ્યાં સુધી જીવ આગમ અનુકૂળ સ્વરૂપનો નિશ્ચય કરે છે ત્યાં સુધી તે નિશ્ચય સાચો હોવા છતાં યથાર્થ નથી, ભૂલ વગરનો હોવા છતાં યથાર્થ નથી. અને જ્ઞાન લક્ષણથી જ્ઞાનની પ્રધાનતામાં રહીને જો નિશ્ચય થાય છે તો તે યથાર્થ છે. આ તો વાત છે 144ના પ્રવચનમાં, એ તો વાત કરી ગુરુદેવ, ત્યાં તો ભાષા જ બદલી નાખી ગુરુદેવે. રાગનો અંશે અભાવ કરીને આવો નિશ્ચય કર્યો છે, આવો જે નિશ્ચય કર્યો છે, જે સમ્યક દર્શનના કારણભૂત એવો નિશ્ચય છે, તે અંશે રાગનો અભાવ કરીને કર્યો છે. એવો એવી ભાષા વાપરી છે, પણ હજી અનુભવ થયો નથી, સમ્યક દર્શન થયું નથી, વિતરાગતા પ્રગટ થઈ નથી, અને રાગનો અભાવ કર્યો છે એમ આપ કયો છો? અમને આ પ્રભુ સમજાતું નથી, એમ કેવું જોઈએ? પૂછવું જોઈએ, ખૂબ પેટ નીકળે, એમ પૂછો તો પેટ નીકળે. તો કે ત્યાં અનાદિથી રાગના અવલંબનમાં ઊભો હતો, એ અવલંબનનો અંશે અભાવ કર્યો છે, અને જ્ઞાનના અવલંબનમાં આવીને જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કર્યો છે. આંશિકપણે અંશરૂપ અવલંબન છે, ત્યાં હજી સરખું અવલંબન તો ક્યારે આવે? નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે. એમ છે કેમ કે જ્ઞાન લક્ષણમાં સ્વભાવ અંશ ખુલ્લો છે, એના આધારે નિશ્ચય કર્યો છે, એટલે અંશે અંશે એમ કીધું. એ અનુભવાંશ છે, ગોપાલુદેવે પણ અંશ શબ્દ લીધો છે ત્યાં, જો બેની વાત એક જ આવે છે. પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશ પ્રતીતિ, તેને અમે બીજું સંકેત કહીએ છીએ. ગુરુદેવે પણ અંશ શબ્દ વાપર્યો, અને કૃપાળુદેવે પણ અંશ શબ્દ વાપર્યો. એ કઈ કોઈ કોઈને જોવા નથી જતા, આપણે શું કીધું છે માટે આપણે એમ કહીએ. એ મૌલિક રીતે સ્વતંત્ર રીતે પોતાના અનુભવને કે છે, અને અનુભવ બધાનો એક છે, વસ્તુનું સ્વરૂપ એક છે, અને તેથી બધાના બધાને એ સ્વરૂપનો અનુભવ પણ એક જ પ્રકારે થાય છે, બે પ્રકારે થતો નથી. માટે ત્રણેય કાળના જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય હોય, બે અભિપ્રાય એમ છે. ત્રણેય કાળના જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય હોય. એ બાબતમાં ક્યારે પણ શંકા કરવી નહીં કે આ જ્ઞાની આમ કે છે, આ જ્ઞાની આમ કે છે, એ શંકા ન કરવી. ન સમજાય તો જિજ્ઞાસા કરવી, આશંકા કરવી, પણ શંકા ન
કરવી.
ખાસ તો ચોક્કસ અનાદર કર્યો, અને એકના અનાદરમાં અનંતાનો અનાદર આવે છે. હા, એનો અનાદર થઈ જાય. એ શું કહે છે કે અમે આનો તો આદર કરીએ છીએ ને, સૂર્યકૃતિ ભગવાનનો અમે વિરોધ કરીએ છીએ, પણ અમે પાર્શ્વનાથ ભગવાનની તો પ્રતિષ્ઠા કરીએ છીએ, પંચકલ્યાણ પૂજવીએ છીએ. તો કે એ બધું તારું ધોવાઈ ગયું. એકના અનાદરમાં અનંતાનો અનાદર છે. તો કે પણ આનો આદર કર્યો ને, તો કે પણ ઓલો અનાદર તો થાય નહીં તારાથી. એ થયો એમ બતાવે છે કે આ આદર તારો ખોટો છે, સાચો નથી. બધી વાત સંસાર આમ છે. દેવ ગુરુ શાસ્ત્ર સિદ્ધાંત સત્પુરુષ એકના નિષેધમાં બધાનો નિષેધ ઉભો છે. એક સત્પુરુષના નિષેધમાં દેવગુરુ શાસ્ત્ર અને સિદ્ધાંતનો નિષેધ છે. એક સિદ્ધાંતના નિષેધમાં દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષનો નિષેધ છે. એક સત્પુરુષ કે એક સર્વજ્ઞ પ્રતિમાને નિષેધમાં બધાનો નિષેધ છે, કેમ કે બધાની લિંક છે એની અંદર. ત્રણેય કાળનો નિષેધ છે, બહુ મોટો અપરાધ. દેવતત્વની ભૂલ, શું દેવતત્વની ભૂલ છે. ઘણું સ્થૂળ જ્ઞાન થઈ જાય ત્યારે એવી ભૂલો થાય. ક્યારે એવી ભૂલો થાય? જ્ઞાન ઘણું સ્થૂળ થાય ત્યારે. આવડી મોટી ભૂલ હોય મનમાં નવ પાંચેરી જેટલી, એ તત્વની વાત કરે ત્યાંથી તત્વ મળે શું? કાંઈ મળે નહીં. ઉલટાનો ક્યાંક ઉલટું ઉલટું ઊંધું લાકડું ઘૂસી જાય. અરે વિમલચંદને ખાલી દ્રષ્ટિના વિષયમાં ભૂલ હતી તો શું કીધું? મુંબઈના મંડળવાળાએ પૂછ્યું, સાહેબ એને અહીંયા વાંચન કરે છે, હવે વાંચન ચાલુ રાખવું કે ન રાખવું? વાંચન ચાલુ રાખશો તો ઘણા એને ઊંધા લાકડા બેસી જશે. ઊંધા લાકડા બેસવું એટલે ફાંસીના લાકડે ચડવાની વાત છે. શ્રદ્ધામાં ભૂલ થાય સિદ્ધાંતિક રીતે, એ વાત ગુરુદેવ કોઈ રીતે કોઈ કિંમતે ચલાવે નહીં. પોતે સંપ્રદાય છોડી દીધો, સમાજ છોડી દીધો. જીન પ્રતિમાના નિષેધ માટે આખા સંપ્રદાયને છોડી દીધો. એ સંપ્રદાય જે સંપ્રદાયને ભગવાન 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 કરતો હતો, એવી ગુરુદેવની મહિમા હતી એ સંપ્રદાયમાં, પ્રતિભા હતી, અને એવો ત્યાગ વૈરાગ દેખાતો હતો મુનિ દશાનો. એના સંપ્રદાયમાં એવા મુનિ જોવા ન મળે. હા, દીક્ષા લીધી હતી, મૂકી દીધું બધું. પ્રશંસા કરનારા એના ઘરે રહ્યા અને વિરોધ કરનારા સિદ્ધાંતની વિપરીતતા ન ચાલે, ન ચલાવી શકાય. એટલા પોતે સિદ્ધાંત નિષ્ઠ હતા, સિદ્ધાંતમાં એવી નિષ્ઠા હતી એમની. ઠીક હૈ, યે તો ભાવિ તીર્થંકર કા વિરોધ હુઆ થા. ભૂતકાલ કા તીર્થંકર કા તો વિરોધ કહાં કરતે હૈ? ઓ સિમંદર ભગવાનની પ્રતિષ્ઠા થઈ ત્યારે દિગંબર સમાજે વિરોધ કર્યો. કે જે ભૂતકાળના તીર્થંકરો હોય તેની સ્થાપના થાય, વર્તમાનમાં જે હોય એની સ્થાપના ન કરાય, સિમંદર ભગવાન વર્તમાનમાં બિરાજે છે માટે એની સ્થાપના ન કરાય, આ સોનગઢ વાળા નવું તૂત લાવ્યા છે, કાનજી સ્વામીની નવી વાત છે, નવો પંથ કાઢે છે, બયાનામાં 400 વર્ષ જૂની નીકળી, બયાન આપણે જે આવ્યા પાછી આવ્યા પ્રશસ્તિ શિબિર હતી ત્યારે બયાના ગયા હતા કે નહીં, તિજારાથી ગયા હતા ને બયાન, મહાવીરજીથી ગયા, મહાવીરજીથી નજીક છે, આગ્રા જતા રસ્તામાં આવે છે બયાના, અને રેલવે માં બયાના જંકશન આવે છે ને ત્યાંથી બે લાઈન જુદી બધા. હા, 400 વર્ષ જૂની સિમંદર ભગવાન ઉપર લખ્યું જીવંત સ્વામી, ત્યાં શું લખ્યું છે પ્રશસ્તિમાં જીવંત સ્વામી, ભગવાન સિમંદર સ્વામી નું જીવંત સ્વામી એવું વિશેષણ લગાવ્યું. સ્થાપનામાં શું વાંધો, એમાં ભૂત ભવિષ્ય વર્તમાનમાં વાંધો શું, ત્રણેય નમો અરિયંતાણામાં તો ધવળની અંદર વાત છે, ત્રિકાળવર્તી નમો લો એ સબ અરિયંતાણમ, આખું સૂત્ર તો એમ છે, નમસ્કારનો મંત્ર તો એમ છે, પછી ભાવિનો કે ભૂતકાળનો સવાલ જ ક્યાં, ચર્ચાનો વિષય જ ક્યાં રહીએ છે, પ્રત્યક્ષનો વિષય થયો એટલે સમજે નહીં કાંઈ, અને પ્રેજ્યુડિશને કારણે વિરોધ કરે, વિરોધ કરવાનું કાંઈ બહારનું ગોતી લે છે, અપરાધ કેવડો થાય છે એ જીવને ખબર રહેતી નથી. હું કરવા બેસી રહીએ ઘરે, કોઈ બેસી રહીએ નહીં, નાનીની તબિયત તો પોતાના જ્ઞાન ભાવમાં છે, નાનીની તબિયત શરીરના ભાવમાં નથી, એમ છે. હું કેવું લીધું છે આપણી ચર્ચા 40માં, દ્રવ્ય સ્વરૂપ જોઉં તો રાગ મારામાં નથી, દ્રવ્ય સ્વરૂપ હું જોઉં છું. ધ્યાનમાં જ્ઞાની કલાક સુધી કઈ નિર્વિકલ્પ દશામાં તો રહેતા નથી, તેમ બધી વખતે કઈ નિર્વિકલ્પ દશા આવે એવો પણ કોઈ નિયમ નથી, કલાકે કલાક વિકલ્પ વાળી દશા તો સ્વરૂપનો વિચાર કરતા હશે ને કે નહીં, એ જોવે છે સ્વરૂપને, શું કરે છે જોવે છે, ભલે વિચાર વિકલ્પનો ભેદ ઉઠે છે પણ એમાં એ જોવે છે, જોતા જાય છે. હું તો પ્રત્યક્ષ આવો જ છું, પ્રત્યક્ષ આવો જ છું, એ પુરુષાર્થને ઉગ્ર કરવાની કાર્ય પદ્ધતિ છે, જોઈને વસ્તુને સ્વ સ્વરૂપને પ્રત્યક્ષ કરવું એ પુરુષાર્થ વધારવાનું કાનો તરીકો છે, રીત છે. પુરુષાર્થ કેમ વધારવો, એ સ્વરૂપને જોઈ જોઈને વધારવો, શું પુરુષાર્થ કેવી રીતે વધારવો, માણસ કહે ને ભાઈ અમારે પુરુષાર્થ વધારવો, તો કેમ વધારે સ્વરૂપને જોઈ જોઈને વધારવો, અને તું જેમ સ્વરૂપ ન જોઈશ એમ તારો પુરુષાર્થ ઉછાળો ખાશે, જેમ સ્વરૂપ ન જોઈશ એમ પુરુષાર્થ ઉછાળો ખાશે. આ કોઈ માણસ સ્વજન મરી જાય ત્યારે શું થાય, રહી રહીને કેમ રોવું આવે છે માણસ, થોડીક વાર રોતો બંધ થાય વળી પાછો રોવા મંડે, એનું શું કારણ ખબર છે, એને જોવા માંડે છે, એનું કપડું જોવે તો એને આ એનું કપડું, આ કપડું પહેરતા હતા, એની એક ચીજ જોવે એમાં એની એની એને ઓલાને આખો જોવે છે, અને એનો વિયોગ મારો વા માંડે છે. પ્રેક્ટિકલ સાઈડ છે કે નહીં ઉલટી હતી. જૈસે ઘર મેં કોઈ મર જાતા હૈ તો રોના કે નિરંતર તો આતા નહીં, કભી શાંત હોતા કભી રોતા કભી શાંત કભી રોતા તો ઉસમાં ક્યા હોતા હૈ કે ઉસકો કોઈ ચીજ દેખ લેતા હૈ ઉસકો રોના આ જાતા હૈ તો ઉસમાં કોઈ ચીજ નહીં દેખતા હૈ ઉસકો દેખતા હૈ વો વો ચીજ કા વો યુઝ કરતા થા તો ઉસકો દેખતા હૈ દેખો યે કપડા પહેનતા થા દેખો યે ચશ્મા પહેનતે થે દેખો યે લકડી રખતે થે ઇસકે ચપ્પલ હૈ ઉસકે વો હૈ ઉસકો દેખતે હૈ તો જૈસે જૈસે ઉસકો દેખતે હૈ રોના આ જાતા હૈ હોતા હૈ કે નહીં હોતા હૈ એમ સ્વરૂપને સંભાળે છે નાની સ્વરૂપને સંભાળે છે નહીં સંભાળે છે સાવધાન થઈને સંભાળે છે સ્વરૂપ સાવધાનીમાં એને સંભાળે છે જોવે છે દ્રષ્ટાંત છે આડત્રીસમી ગાથામાં સમયસારમાં સોનાનો દાગીનો ભૂલી ગયો અહીંયા જોયું તો પહેર્યો નથી તો કંઈક મૂક્યો છે સીધો વિચાર શું આવ્યો કંઈક મૂક્યો છે એટલે કબાટ જુએ છે બારી જુએ છે બીજું જુએ છે ત્રીજું જુએ છે હાથમાં હવે ખબર પડી ઘરે આ તો હાથમાં છે એ વખતે શું ભાવ આવે છે મુઠ્ઠી બંધ થઈ જાય છે ખુલ્લી મુઠ્ઠીએ જોયો કે મારા હાથમાં છે ભીલી મુઠ્ઠી બંધ થઈ જાય છે અરે આર્યો આર્યો એમ થઈ જાય છે એ જે આમ શરીરની અવસ્થાથી એની પાછળ ભાવ શું છે તમે સાવધાનીનો ભાવ છે તમે સંભાળી કિંમતી ચીજને તમે સાવધાનીથી સંભાળી લીધી કેમ કે ખોવાણીથી ત્યારે બે સાવધાન થયો હતો ત્યારે ખોવાણીથી હતી તો હાથમાં જ પણ બે સાવધાન હતો એટલે ક્યાં હતી એની ખબર ન હોય અરે મેં ધ્યાન ન રાખ્યું અરે મેં સંભાળી નહીં ચીજ ક્યાંક મુકાઈ ગઈ ઉપડી ગઈ કે શું થયું કોઈ લઈ ગયું કે શું થયું હાથમાં જોયું ત્યારે હાથમાં છે તો પોઝેશનમાં છે હાથમાં હતી ત્યારે તો પોતાના પોઝેશનમાં છે પણ ભાવમાં કેવી સાવધાન એને સંભાળાવે છે એમ સ્વરૂપ તો પોતામાં પોતામાં છે પણ અત્યાર સુધી બે સાવધાન છે એ જ્યારે જોવે છે ત્યારે સાવધાન થાય છે એ સ્વરૂપ સાવધાની પરની સાવધાનીનો અભાવ ઉત્પન્ન થાય છે સંયોગની ને પરની સાવધાનીમાં સ્વરૂપની સાવધાનીનો અભાવ ઉભો થાય છે એટલે ચક્રવર્તી જ્ઞાની લડાઈ કરે ત્યારે પણ એમાં સાવધાન નથી થતા તીર મારે ત્યારે પણ સાવધાન નથી થતા ત્યારે એ નિર્વિકલ દશામાં આવે સ્વરૂપની સાવધાની રાખીને એટલો મોખ રાખીને શું એટલી મોકળાશ રાખીને પછી બહાર આવે આખે આખા બહાર આવે ને ગમે એ પ્રસંગ એમ લાગે અંદર સાવધાન છે એવું છે ઘણા દ્રષ્ટાંત છે માથે પાણીની હેલ લઈને અમારે ત્યાં નદી છે પગથિયા છે વેરાવ પાણી ભરીને આવતા હોય માથે બબે તત્ણ દેગડ્યો હોય અને વાતો કરે હશે તાળીઓ મારે આમથી આમ જાય ને આમથી આમ જાય દોડે ક્યાં સાવધાની છે માથેથી દેગડું ન પડે એની સાવધાની ગુમાવ્યા વગર એ બધી થાય બધી વાતો થાય છે કે ને તમે જોટાકમાં જોયું છે ઘણા પગથિયા છે ચાર પાંચ છ થાકલા છે એટલે વચ્ચે વચ્ચે થાક ખાવાનો પાંચ પગથિયા છ પગથિયા પછી વચ્ચે થાક ખાવાનો આવે ત્રણ ચાર પાંચ ડગલા હાલો પછી બીજા પગથિયા આવે ચડતા પગથિયા ચડે, વાતો કરે, તાળીઓ દે, હસે કરે, આગા પાછા થઈ જાય, આડાવડા હાલે, બધું માથેથી હેલ પડે નહીં. સાવધાની ત્યાં છે કે નહીં? એનું નામ સાવધાની છે. એવી રીતે સાવધાની બીજી પ્રવૃત્તિ મારી એક રહે છે સંસારમાં, રહે છે. પડી જાણતું નથી કે બેડું પછાડે નહીં કઈ. હા, એમ જ છે. બીજા કામ કરંતરે સોગાની જીવ લીધું. જે વિષયની જીવને રુચિ હોય છે, જે વિષયની જીવને રુચિ હોય છે, બીજા સેંકડો કામ કરતા છતાં અંદરમાં એ રુચિનો વિષય એને ચાલતો જ રહે છે કન્ટિન્યુ. વિચારથી વસ્તુ ગ્રહણ નથી થતી, રુચિ હોય તો જ વસ્તુનું ગ્રહણ થાય છે. આ મોક્ષની ભૂમિકામાં એટલે રુચિનું બહુ મહત્વ છે. એટલે આત્મરુચિ ઉપર આપણે આર્ટિકલ લખો છો. એટલા પ્રયોજન ભૂ વિશે લીધા છે આર્ટિકલ. રુચિ છે એને લઈને કામ જે થાય છે એ વિચારથી કામ નથી થતો. રુચિનું એટલું મહત્વ છે. વિચારથી ગ્રહણ નહીં થાય, રુચિથી ગ્રહણ થશે, ત્યાં એ વાત લીધી છે. કેમ કે વિચાર તો પરલક્ષે આવે છે, રુચિ નહીં. રુચિ છે એ સ્વલક્ષ ને ઉભું કરે છે, સ્વરુચિ સ્વલક્ષ માં જાય છે, પરરુચિ પરલક્ષ ને ઉભું કરે છે. એમ એટલે આપણે કાલે સ્વાધ્યાય પદ્ધતિમાં એક મહત્વની વાત આવી હતી કરીને લઈએ કે ટાંપીને બેસું સ્વાધ્યાયમાં, મારી પ્રયોજનને મને લાગુ પડે એવી વાત ક્યારે આવવાની, કઈ આવે છે, આવે છે કે નથી આવતી. આમ રાહ જોઈને બેઠો હોય એને પરલક્ષ કેવી રીતે થાય? એને પરલક્ષ કેવી રીતે થાય? એનો પરલક્ષ થવાનો અવકાશ નથી. અને એ પ્રકારનું હોય તો એને પરલક્ષ તો થઈ જ જવાનું છે, વાર જ નહીં લાગે, સહેજે સહેજે થઈ જશે. કેમ કે એને તો ધ્યાન જ નથી પોતાના પ્રયોજન ઉપર, લક્ષ જ નથી. શું કહે છે? દ્રવ સ્વરૂપ જોઉં તો રાગ મારામાં નથી, હું તો જ્ઞાયક શુદ્ધાત્મા છું, એમ હું જોઉં છું. આ જે બધા વિભાવિક ભાવ છે તે ઉપર ઉપરથી રહેલા છે, અંતરના મૂળમાં નથી, ઉપર ઉપર ચાલ્યા જાય છે. ઓબાળ કાંઠે આવે, ઓબાળ સમજો, નદીમાં કે દરિયામાં જે કચરો હોય એને ઓબાળ કહે છે. તમારે હિન્દીમાં કહેવાતું હોય તો અમારે ઓબાળ કહે છે. એ કાંઠે આવે, કાંઠે બધો કચરો ભેગો, આપણે ગયા તક ને ઉપનાથમાં, કાંઠે બધો કચરો ભેગો, નદીમાં દરિયામાં જે પાણીના તરંગો હોય છે એ કચરોને કાંઠે મૂકી દે. એમ રાગનો કચરો પર્યાયના કાંઠે છે, રાગનો કચરો પર્યાયના કાંઠે છે. તરંગ છે ને પર્યાય, પણ તરંગ છે એ પર્યાયના કાંઠે છે. અંદરના મૂળ ધ્રુવ ધામમાં જુઓ તો, વિચારો તો નહીં પણ જુઓ તો કાંઈ છે નહીં, અંદર કાંઈ મૂળ સ્વરૂપમાં નથી. મૂળ સ્વરૂપ તો ચોખ્ખું શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે. એટલે આ જે બધા વિભાવિક ભાવ છે તે ઉપર ઉપરથી રહેલા છે, તે અંતરના મૂળમાં નથી. રાગની પરિણતિ છે તે મારા મૂળ સ્વરૂપમાં નથી, મૂળ સ્વરૂપમાં નથી. તો પછી પર્યાયમાં છે તો તે કેવી રીતે ટળે? એમ નથી પ્રેમ નથી, એમ નથી, શું મૂળ સ્વરૂપમાં નથી તો રાગની પરિણતિ તો છે જીવને, તો એ કેમ ટળે એ વાત છે. એ રીતે સાધકને તેને ટાળવાનો અને પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનો પ્રયત્ન રહે છે. પ્રયત્ન સાથેની વાત છે. આત્મામાં રાગ નથી, આત્માને રાગ થતો નથી મૂળ સ્વરૂપમાં, એ પ્રયત્ન સાથેની વાત છે. પ્રયત્ન વગર એ વાત નહીં થવી જોઈએ. ચાહે તમે પ્રતિપાદન કરતા હો કે ચાહે તમે એ વાત શ્રવણ કરીને સ્વીકારતા હો, પ્રયત્ન સાથે હોવું જોઈએ. જોઈ લેવાનું, અંદરમાં જોવાનું, હા જોવાનું. નહીતર શું થશે કે વાત આ થશે અને જ્ઞાન ક્યાંક બીજે કામ કરશે. જ્ઞાન રાગની સાથે એકત્વનું એકત્વ કરતું રહેશે. કેમ કે અમારા વક્તા લોકોની વાત કરીએ, દ્રષ્ટાંતમાં આત્માને રાગ નથી, જોર જોરથી આત્માને રાગ નથી. હવે એ જ વખતે હું આવા આવું સરસ જોર શોરથી પ્રતિપાદન કરું એવો રાગની સાથે એકતા કરતો, શું આવી જોરદાર વાત કરું, આવી જોરદાર વાત કરું, આવી જોરદાર વાત કરું એવો એને રાગ વર્તે વાત કરવાનો, એની સાથે એકત્વ કરે અને આત્માને રાગ નથી એ વાત ચાલે. અને મારી વાતનો શ્રોતા ઉપર કેવો અસરનો પ્રભાવ પડે છે, શ્રોતાનો રાગ પાછો, પોતાની વાતનો રાગ અને પોતાની વાત સાંભળનારનો રાગ, અને રાગ આત્મામાં નથી એમ ચાલે જોર જોર એને બધું બફમ ગણાય. હા બફમમાં જ ચાલે છે બચારા. આમ તો થવાનું જ છે, આમ તો થયા વગર રે નહીં, શું પણ સાવ બફમમાં જાય બધું. મને કે કુછ પતા હી નહીં આપને કો બહુભાગ જિસકો અપની બુદ્ધિ કા અહંકાર હૈ વો તો બફમ મેં હી ચલતા હૈ. હું એટલી જગ્યાએ માણસ નિષ્ફળ જતો હોય તો એને ખબર ન પડે કે હું આટલી એટલી જગ્યાએ નિષ્ફળ ગયો, તમારો બુદ્ધિના દેવાળો નીકળ્યો છે, એમાં બુદ્ધિવાળો ક્યાં હું રહ્યો એને ભાન ન હોય બફમમાં ને બફમમાં. કોઈ વાત હે કલ્પના કો જરા તીવ્ર કરકે અહમ કરતા હૈ ઉસકા નામ બફમ હૈ. કોઈ વાર અજ્ઞાની વક્તા હોય ને જ્ઞાની શ્રોતા હોય, અજ્ઞાની વક્તા હોય ને જ્ઞાની શ્રોતા હોય. રામજીભાઈ જતા હતા કલકત્તા બહુ જૂના વખતમાં પર્યુષણમાં, હા સોગાનીજી સાંભળવા બેસતા, સમજેલા વિદ્વાન આવે એટલે અવસ્થા ન દેતા હોય તો એ જાય સાંભળવા. એ ભલે શાસ્ત્રની વાત કરતા હોય પણ જ્ઞાની એ વખતે આત્મામાં જોતા જોતા હોય કે આ તો શાસ્ત્રની સિદ્ધાંતની વાત છે, મારો આત્મા એવો જ છે, એનું પરિણામ એને નહીં પાય, મારે શું કામ છે, એને ખ્યાલ આવી જાય કે આ ધરતી હાલે છે. પણ એને કઈ છે, પ્રયોજન તો છે નહીં, કામ કરીને પોતે પોતાનું કામ કરે. એવી રીતે ટળી પરિણતિ કે એ રીતે સાધકને તેને ટાળવાનો અને પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનો પુરુષાર્થ પ્રયત્ન રહે છે. એવી રીતે પ્રયત્નથી ટાળે છે પુરુષાર્થ. સાધકની રુચિમાં એવું છે કે હું તો જ્ઞાયક છું, રુચિની વાત લીધી છે, રુચિમાં પહેલેથી આવ્યું છે કે હું જ્ઞાયક છું, મારામાં આ રાગ છે જ નહીં, એવી સ્વરૂપની રુચિ છે, રાગ રહિત સ્વરૂપની રુચિ છે. તો પણ આ બધું આવ્યું ક્યાંથી? સ્વરૂપમાં નથી તો પર્યાયમાં આ ઓબાળ કાંઠે ક્યાંથી આવ્યો? હે, કે એને પણ મારે સાવ કાઢી નાખવો જોઈએ, કે મારી પોતાની પરિણતિ પુરુષાર્થની મંદતાથી વર્તમાન તે રીતે પરિણમી છે, એટલે તે આવ્યું છે, અને એ પણ પુરુષાર્થ વધારીને મારે એને એવું પણ ન થાય એમ કરવાનું છે. સ્વરૂપમાં નથી તો સ્વરૂપના આશ્રય, સ્વરૂપના અવલંબને એવું અવલંબન આવે પુરુષાર્થી કે ઉત્પત્તિ થાય એને રાગ નહીં, એમ કરવાનું છે. એમ બરાબર જે જાગ્રત છે, યથાર્થ છે, સમ્યક છે, એમાં એ વાત બરાબર હોય છે, એમાં ક્યાંય પણ આભાસ હોતો નથી, મિથ્યા આભાસ ન. ચાલવું ક્રમ છે, ક્રમ વગર જોવાનો પ્રયત્ન કરો તો કઈ દેખાવાનું નથી, ચાલવાનું કામ તો કામ છે. પછી એની એ જે ક્રમ છે એની સાથે ઓલી વાત સંકળાયેલી છે, એની વાત સંકળાયેલી છે. તમે સ્ક્રૂને પીલો છો,